તમારા મનમાં શાંત સુધાનો આસ્વાદ તમે નહીં કરી શકો. વિદ્વાન પંડિતાઈ એ જુદી ચીજ છે અને અંતરના ભાવોની કોમળતા એ જુદી વાત છે. ખૂબ ભાવોની કોમળતા હોવા જોઈએ.
મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર.
પહેલી ભૂમિકા જીવની આ છે ભાઈ. વિષયમાં મંદતા આવે, વિષય કશાયની મંદતા આવે, સરળતા આવે જીવની અંદર, નિષ્કપટપણું એ સરળતા છે. કોઈથી માયા નહીં, કોઈથી ભેદ નહીં, કોઈથી કંઈ છુપાવવાનું નહીં, કોઈ મેલી રમત નહીં. નો ડર્ટી ગેમ પ્લીઝ, કંઈ નહીં. જે છે તે પારદર્શક પાણીની માફક જીવન તારું નીતરતું હોય એવું બતાવી દે. બી એ ટ્રાન્સપેરન્ટ ઇન ધ લાઈફ. તો કે છે, તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ શુભ ભાવનાઓમાં રમતા નથી તો શાંત સુધારસનો આસ્વાદ તમે પ્રાપ્ત નહીં કરી શકો. અને એ શાંત રસના આસ્વાદ વિના મોહ વિષાદના ઝેરથી હલાહલ વ્યાપ્ત થયેલા દુઃખથી તમે મુક્ત નહીં બની શકો. જો તમારું ચિત્ત ભવભ્રમણના થાકથી ઉદ્વિગ્ન થયું હોય અને અનંત સુખમય મોક્ષ મેળવવા તત્પર બન્યું હોય તો શુભ ભાવનાના અમૃત રસથી છલોછલ ભરેલા આ શાંત સુધારસ કે ભાવના બોધનું એકાગ્ર મનથી શ્રવણ કરો. જો ચિત્ત ભવભ્રમણના થાકથી ઉદ્વિગ્ન થયું હોય, આ કોને અસર કરે? થાયકો હોય એને. જે થાયકો ન હોય, જેના ટાંટિયામાં જોર હોય, હજી છાતીએ જોર હોય અને ઘરમાં કોથળીનું જોર હોય, એનું કામ નહીં પડે કદાચ, કેમ કે થાક્યો નથી. થાક વિના વિસામાની કોઈ દિવસ કિંમત હોતી નથી. ગમે તેટલું આપણે સરસ મજાનું એને જળ આપીએ પણ એને તરસ જ નથી લાગી તો શું કરવું? તરસ નથી લાગી પૂછવાનો, ઠંડુ છે, મીઠું છે, શરબત છે, ફલાણી સોડા છે, કારણ કે તરસ નથી લાગી. જેને તરસ લાગી છે કે ગમે તે પાણીનો પ્યાલો આપો ભાઈ સાહેબ, એ પાણી જેવું હશે, જમીને આવ્યો હશે, એને આપણે ભાણે બેસાડી શકીએ એમ. એને કોઈ પણ પ્રકારની વાનગી પીરસીએ એને આપણે સંતોષ નહીં આપી શકીએ, કારણ કે એને ક્ષુધા નથી. કૃપાળુ દેવ કહે છે, તૃષાતુરને પાયાની મહેનત કરજો. જે તૃષાતુર છે,
બુઝી ચહત જો પ્યાસ કો હૈ ભોજન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદેશી.
બુઝી ચહત જો પ્યાસ કો, પેલા પ્યાસ લાગી છે અને એને બુઝાવવાની ચહત જાગી છે. નિર્વેદ, સ્ટોપ ધસ ફાર એન્ડ નો ફર્ધર. બહુ કર્યું આ સંસારને વધારવાના પરાક્રમ બહુ કર્યા, બસ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાય. કેવા કરુણાસભર વાક્યો છે. જે થાક્યો હોય, જે ભવ પરિભ્રમણથી જેનું મન ઉદ્વિગ્ન થયું હોય, અંતરમાં થાક લાગ્યો હોય, મન ઉદ્વિગ્ન થયું છે, એને લાગે છે કે આ સંસારના જે કંઈ આ પરાક્રમ છે એનાથી મને કોઈ શાંતિ નથી. ભવ ભ્રમણના થાકથી ઉદ્વિગ્ન થયું હોય તો અનંત સુખમય મોક્ષ મેળવવા તત્પર બન્યું હોય. અને તત્પરતા છે, બુઝી ચહત જો પ્યાસકો. ચહત છે, પ્યાસ ને, પ્યાસ તો લાગી છે પણ બુઝાવવાની ઉતાવળ નથી. પાંચ વર્ષની હજી વાર છે, હજી દીકરાઓ મોટા થવા દો, હજી દીકરીને પરણાવવા દો, પછી એના છોકરાઓને રમાડવા દો, એને ઠેકાણે પાડવા દો, હજી બે ઘર અહીંયા લઈ દેવાના છે, પ્રોપર્ટી આટલી લેવાની છે, આને એની તૃષા લાગી છે પણ બુઝાવવાની કઈ ઉતાવળ નથી. સંસારમાં કઈ સાર નથી ભાઈ, જ્યાં જાય ને ઉપદેશ દેતો હોય. સંસારમાં કઈ સાર નથી પણ તારે તારો સંસાર મીટાવવો છે તો કે મારે ઉતાવળ નથી. સંસારમાં કઈ સાર નથી અને મારે કઈ એને મીટાવવાની ઉતાવળ નથી. જ્ઞાની બે વસ્તુ કહે છે કે બુઝી ચહત જો પ્યાસકો, તને પ્યાસ લાગી છે તત્વજ્ઞાનની, અને પ્યાસને બુઝાવવાની ઈચ્છા છે, તત્તા છે, તત્પરતા હોય તો આવજે, તત્પરતા નહીં હોય તો અમારો સંગ પણ તને વ્યર્થ જશે. અનાદિકાળથી આવા અનંતા જ્ઞાનીઓના યોગ પણ જીવને અયોગના રૂપમાં પરિણમ્યા છે. તીર્થંકરના યોગમાં આવેલો આ જીવ પાછો સંસાર પરિભ્રમણમાં રખડતો રહ્યો છે, કારણ કે એને હજુ પ્યાસ બુઝાવવાની ચહત થઈ નથી, એવી તત્પરતા જાગૃત થઈ નથી. અનંત સુખમય મોક્ષ મેળવવા તત્પર બન્યું હોય તો શુભ ભાવનાઓના અમૃતરસથી છલોછલ ભરેલા એવા આ ગ્રંથનું તું મનન કરજે. એથી મોટો લાભ થશે કે મોહથી આચ્છાદિત થયેલી સમતા દૂર થઈ જશે, મોહનું આચ્છાદન દૂર થઈ જશે. જ્ઞાનીઓ કહે છે કે ભવ પ્રપંચથી મુક્ત થવા માટે આ ભાવનાઓનો રોજ ભાવના ભાવ્યા કરો, રોજ અનુપ્રેક્ષાઓ કર્યા કરો. એટલા માટે જ્ઞાનીઓએ 12 ભાવનાનું બીજું નામ આપ્યું છે, દ્વાદશ અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષાનો અર્થ સતત ચિંતવન કરવું, તે હર હંમેશ મનથી અંતરથી જેનું ચિંતવન, જેની ચિંતનની ધારા ચાલ્યા જ કરતી હોય એવું એને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. આવું અખંડ ચિંતવન એ 12 ભાવનાઓને અનુપ્રેક્ષાનું સ્વરૂપ, એટલે કે છે એની અનુપ્રેક્ષા રોજ બરોજ કરતા જ રહો, એવી આ 12 ભાવનાના ગ્રંથનો આપણે પ્રારંભ કરીશું. આ 12 ભાવનાઓના નામ છે, પરમ કૃપાળુદેવે જે વૈરાગ્ય બોધિની કહી છે, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક સ્વરૂપ ભાવના અને બોધિ દુર્લભ ભાવના, ધર્મ દુર્લભ ભાવના. આ 12 ભાવનાઓના સ્વરૂપનું આપણે સવારનો જે સ્વાધ્યાયનો આપણો કાર્યક્રમ છે એ સવારમાં આ 12 ભાવનાઓના સ્વરૂપનું ચિંતવન આપણે જ્ઞાનીઓના વચનના આશ્રય કરીશું, અને આપણે સાંજના આપણો જે સ્વાધ્યાય છે એમાં માનવ દેહ અને મોક્ષ એ વચનામૃત ઉપર આધારિત સત્પુરુષના વચનોના બોધના બળથી આપણે એ પ્રકારની એ વિષયની ચિંતવના કરીશું. સાંજના સમયે એ ભાવનાઓના આધાર ઉપર, એ ભાવનાઓના આ આશ્રવોથી વિરમણ પામવા રોકાવા માટે આપણે દેવવંદન સહિત ભાવ પ્રતિક્રમણની આરાધના કરીશું. પરમ કૃપાળુ દેવે મોક્ષમાળા શિક્ષાપાઠ 40 અને 55 એમાં આપણને એ આજ્ઞા આપી છે. એ પ્રકારનો 9 દિવસનો ક્રમ છે, 8 દિવસનો પૂર્ણ ક્રમ છે, અને છેલ્લે દિવસે પારણાના દિવસે આપણે ક્ષમાપના પર્વ, એ પ્રકારની ક્ષમાપના પરમ કૃપાળુ દેવે ક્ષમાપનાનો પાઠ આપણને મોક્ષમાળામાં આપ્યો છે, એની વિશેષ વિચારણા કરી અને ક્ષમાપના ભાવને ભાવીશું. આ 8-10 દિવસના જે કંઈ આપણું ધર્મનું અનુષ્ઠાનની આયોજન થયું છે એમાં પૂરેપૂરા તન મન ધનથી તો નહીં પણ તન મન અને ભાવથી આપણે આમાં જોડાય, આત્માની અર્પણતા કરવી પડે, અને અર્પણતા કરવા માટે સંસારના બધા વિકલ્પોને આપણે બંધ કરવા પડે. જ્યાં જ્યાં પ્લગ ડાયગા હોય એ પ્લગને ખેંચી લેવા જોઈએ, પણ આપણે ત્યાં તો અમેરિકા મુશ્કેલી સાહેબ, અમે તો કોર્ડલેસ પ્લગ છે, કોર્ડલેસ વાળાના કેવી રીતે ખેંચવા એવી તો મને નથી આવડતું, કેમ કે અમે બહુ એમ કહીએ કે ભાઈ જે હોય તું પ્લગ ખેંચી દે એટલે કામ પૈતું, ટેલિફોનનો પ્લગ કાઢી નાખો એટલે અમને તો શાંતિથી અમે સુઈ જાય બપોરે 2 કલાક, કંઈ વાંધો નહીં. પણ અહીંયા જો કોર્ડલેસ હોય, બીપર હોય તો મરી ગયા, એમાં ગાડીમાં આવેલા સેલ્યુલર હોય, પણ જેમ થતું હોય એમ. તમારું જ્ઞાન તાંત્રિક તમને મુબારક, પણ અહીંયા જ્યાં સુધી છીએ ત્યાં સુધી બને એટલા સંસારના અનુસંધાન ઓછા રાખવા, બને એટલું. બધા આનંદમાં જ છે, અને એક રહસ્ય વાત કહું તો આપણા વિના વધારે સુખી છે, આપણાથી વધારે, પણ આપણે નથી તો જે આપણા સંતાનો કુટુંબીજનો જે જ્યાં છે ને ત્યાં પરમ સુખી છે, જરાય ચિંતા કરશો ને એનું શું હશે. નહીં અહીંથી નીકળે બેટા તે ખાધું, ભાઈ તે આમ કર્યું તેમ કર્યું. અને એક પ્રયોગ મેં કરાવ્યો હતો અહીંયા અમેરિકામાં, એક બેન બહુ કહેતા હતા કે મારે આમ છે ને તેમ છે ને, રોકાઈને મારે ફોન કરવો જ જોઈએ, જેમ ત્યાં લોંગ ડિસ્ટન્સ ઠોકતા જોઈ. મેં કીધું એમ કરો, તમે એલો સ્પીકર ફોન ઉપર ચાપ દબાવો, અમારે સાંભળવું છે. અને એને સ્પીકર ફોન ઉપર ચાપ દબાવી અને બરોબર પૂછ્યું એટલે ઓલાએ કીધું કે મમ્મી સ્ટે મોર, સ્ટે કમ્ફર્ટેબલી, એક્સટેન્ડ યોર સ્ટે, એટલે કે પણ તારું જમવાનું ના. અમે બધા ભાઈ ભાઈ હતો કે બેન બહુ બધા સારી રીતે જમી લઈએ છીએ અને વી આર હેપી ઇન યોર એબસન્સ. આપણો ધંધો આપણાથી આપણી ગેરહાજરીથી વધારે સરસ રીતે ચાલશે એવું મેનેજરને ફીલ થવા દો, આપણા દીકરાઓને ફીલ થવા દો, અને આપણા બધા જ સંતાનો ખૂબ શાંતિથી રહેશે એની જવાબદારીનું એને પૂરેપૂરું ભાન છે એવું એને થવા દો. આપણે અકળામણને અહીંયા રાખીએ, આટલાથી વિસ્તૃત ન લઈએ. તો આ વૈરાગ્યની જે 12 ભાવનાઓ છે એમાં 8 દિવસ પૂરતા આપણે આની અંદર આ ભાવમાં રહેવા માટે પ્રયત્ન કરીશું. જે જે કાર્યક્રમ છે એની અંદર અર્પિત ભાવે રહીશું. અનિવાર્ય સિવાય કોઈ પણ વિકલ્પથી ચિત્તને આપણે બહાર ન જવા દઈએ. સ્થાન છે, વ્યવસ્થા છે, એ પ્રકારનું જેટલું બને તેટલું આપણે જોડીશું. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.
દિન રાત્ર રહે તદ ધ્યાન શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે.
ઓમ સજા ઓમ કાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ મંગલમ આચાર્યો સર્વસાધુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાન તિમિરાંધાના જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં.
અનંત કૃપા જ્ઞાનીઓની છે, એમનો ઉપકાર અમાપ છે. અનંત સંસારના પરિભ્રમણથી તેઓ મુક્ત થયા અને જગતના જીવોને મુક્ત થવા માટેનો માર્ગ બતાવ્યો. સંસારને પાર પામવાનો પુરુષાર્થ એમણે કર્યો અને જગતના જીવોને એ પુરુષાર્થમાં પ્રવૃત્ત થવા માટે પ્રેરિત કર્યા. મુક્તિની વિદ્યા તેમણે જાણી અને જગતના જીવોને આ વિદ્યા નિષ્કારણ કરુણાશીલતાથી આપી. આવા જ્ઞાની પુરુષના ઉપકારનો બદલો કોઈ વાળી શકે એમ નથી. જગત આખું મતલબથી ચાલે છે. સંસારના સંબંધો બધા હિત અહિતના ભાવ સાથે જોડાયેલા છે. ત્યારે કેવળ આત્માના કલ્યાણને લક્ષ્યમાં રાખીને આ જ્ઞાની પુરુષોએ આપણને મોક્ષ માર્ગનું પ્રદાન કર્યું. આવા મોક્ષ માર્ગનો દાતા એ અનંતના પરિભ્રમણમાં પણ મળવો મુશ્કેલ છે એવો જોગ આ કાળમાં આપણને થયો છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવના રૂપની અંદર એક લોકોત્તર પુરુષ આ અવનિ પર અવતર્યો. પોતાના અશેષ કર્મોને બાળીને એણે જગતના જીવોને મુક્તિનો માર્ગ બતાવ્યો. મહાપર્યુષણ પર્વની અંદર આપણે આ આરાધનામાં 12 ભાવનાઓનું ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્તમાન કાળ દુષ્મ છે. દુઃખે કરીને સતને પ્રાપ્ત થાય એવા સાધનો આ કાળમાં મળે. જ્ઞાનીઓએ કાળને કળિયુગ કહ્યો છે, કોઈએ એને દુષ્મ કાળ કહ્યો છે, કોઈએ એને કરાળ કાળ કહ્યો છે. સામાન્ય પરિભાષામાં પડતો કાળ છે. આ પડતા કાળની અંદર જીવને સુખ ઉપભોગના સાધનોની ભરમાર વૃદ્ધિ થાય, ઉપલબ્ધિ થાય, પણ સતને પ્રાપ્ત થવાના માર્ગ, સતશાસ્ત્ર, સતવિચાર, સત્પુરુષ, સદગુરુ આનો યોગ બહુ દુર્લભ બને એવો આ કાળ એ પંચમ કાળ છે. પંચમ કાળની અંદર જગતના જીવોને આ અધ્યાત્મનું દર્શન જો કરવું હોય તો વૈરાગ્ય વિના થાય નહીં. વૈરાગ્યની લગ્ની અંતરલગ્ની લાગી ન હોય તો વિતરાગતા ક્યાંથી નિષ્પન્ન થાય? વિતરાગનો માર્ગ છે, વિતરાગ થવું છે, વિતરાગતા જીવનમાં લાવવી છે. અને એ માટે તત્વજ્ઞાન ગમે તેટલું ઊંચું હોય પણ એ તત્વજ્ઞાન કેવી રીતે ઝીલાશે જો વૈરાગ્યની પાત્રતા કેળવી નથી, જો જીવનમાં વિરાગ જાગ્યો નથી, વૈરાગ્યની લગ્ન નથી લાગી, તો આ ઉત્તમ તત્વ ઝીલી શકાશે નહીં. કેવળ તત્વ ઉત્તમ મળ્યું છે, કેવળ દર્શન ઉત્કૃષ્ટ છે, એથી જીવનું કલ્યાણ નથી. એને અનુસાર પાત્રતા કેળવવામાં આવે ત્યારે જ આ જીવને મુક્તિનો માર્ગ છે. અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સદગુરુ મળ્યા નથી, નહીં તો આ હાલત હોય નહીં. આ બે પ્રશ્નમાં આપણે વિચાર કરીને જવાબ દેવાનો છે, આપણી જાતને પૂછવાનું છે કે અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સદગુરુ મળ્યા નથી, આ બેમાં આપણે શું જવાબ દઈએ છીએ? સદગુરુ નથી મળ્યા કે પાત્રતા નથી થઈ? જો સદગુરુ મળ્યા નથી એમ કેવું હોય તો બહુ સરળ છે, તરત કહી દઈએ. કારણ કે અહમ જ્યાં જાગે છે ત્યાં એમ કહી શું કરી જીવોને, કોઈ ગુરુ જ નથી, ક્યાંય સત્પુરુષ દેખાતા જ નથી. આ ભાઈ તો પાછા પોતે રૂડા રૂપાળા, બધી વાતે પૂરા, આપણી સત્પાત્રતા ઘણી છે પણ સદગુરુનો યોગ નથી. ભલા માણસ જ્ઞાની તો કહે છે કે સત્પુરુષ તો પ્રત્યેક કાળમાં હોય છે, સદગુરુનો ક્યાંય અભાવ હોતો નથી. સમજવાનું એ છે કે પૂર્વના અનાદિ કાળમાંના સિદ્ધો કેટલા થયા? અનંતા. આ જ્યારથી આ જીવે પરિભ્રમણ કર્યું ત્યારથી સિદ્ધ કેટલા થયા? અનંતા. અને કેવડીઓ કેટલા થયા? અનંતા. અનંત ચોવીસ જીન નમો
સિદ્ધ અનંતા ક્રોડ જે મુનિવર મોક્ષે ગયા વંદુ દે કર જોડ.
આવા અનંતા સિદ્ધ પરમાત્માઓ થયા, અનંત કોટી કેવડીઓ થયા, અનંત મુનિવરો મોક્ષે ગયા, એને જ્યારે હું વંદન કરું છું ત્યારે આ જીવને ક્યારે એની સાથેનો યોગ નહીં બન્યો હોય? જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા સજીવનધારી દેહધારીનો આ જીવને પૂર્વે ઘણીવાર યોગ થયો છે, પરંતુ ઓળખાણ થયું નથી. યોગ તો પૂર્વે થયો છે, જ્ઞાની હોય ને આપણે હોય તો યોગ ન થાય ક્યાંય? થાય જ. તો અનંત કાળમાં કાં તો સત્પુરુષ મળ્યા નથી અને કાં તો પાત્રતા થઈ નથી. ખામી ક્યાં હતી? પાત્રતા નથી થઈ. અરે, સંસારમાં અનંત જીવો રખડે છે, એની પાત્રતાના અભાવે રખડે છે કે સત્પુરુષના અભાવે રખડે છે? કોઈ એવો જીવ ખરો કે બધી રીતે યોગ્ય છે મોક્ષ પદને પામવા માટે, પણ હવે ગુરુની રાહ જોતો બેઠો છે, એ મળે એટલે જાય, બાકી તો નહીં તો ત્યાં સુધી બિચારો જન્મ મરણ કર્યા કરે છે. આમ પાત્ર થઈ ગયો પૂરેપૂરો, એની પરિપક્વતા થઈ ગઈ, એની તથા ભવ્યતા થઈ ગઈ. અરે, કોઈ જીવ રખડે કરો. નિમિત્ત નૈમિતિકનો યોગ એવો હોય છે કે જ્યાં આવી પાત્રતા પ્રગટે છે ત્યાં પ્રભુ આવીને મળે જ છે. કૃપાળુ દેવે પણ આ વાત 889ના પત્રમાં કહી છે કે રાત્રિ દિવસ જેને પરમાર્થનું ચિંતન છે અને સાચી મુમુક્ષતા પ્રગટે છે એણે સત્પુરુષનો યોગ સુલભ થાય છે. બાકી તો ઉત્તમ કાળમાં પણ એ યોગ તો દુર્લભ જ છે. એટલે પાત્રતા વિના યોગ દુર્લભ છે, પાત્રતાથી યોગ સુલભ છે. આ પાત્રતા કેવી રીતે કેળવવી? 12 ભાવનાઓ આ જીવને પાત્રતા આપનારી છે. પરમાર્થ માર્ગની સાધનામાં પાત્રતા આપનારી આ 12 ભાવનાઓ છે. અને કહે છે કે અનંતા જ્ઞાનીઓ આ વૈરાગ્યની ભાવનાઓનું ચિંતવનાઓની અનુપ્રેક્ષા કરીને સિદ્ધપદને પામ્યા છે, એક નહીં અનંતા. એટલે શ્રી તીર્થ ગણધરોએ આ 12 ભાવનાઓના સ્વરૂપ ઉપર 12 અંગની રચના કરી છે. આખો આગમનું અધિષ્ઠાન આ 12 ભાવના છે. અનંતા સિદ્ધોની સાધનાનું અધિષ્ઠાન આ 12 ભાવના છે. આવી અદ્ભુત 12 ભાવના જેનાથી જીવનમાં વિવેક પ્રગટે, વૈરાગ્ય પ્રગટે, લોકનું સ્વરૂપ ઓળખાય. અદ્ભુત છે આ ભાવનાનું સ્વરૂપ. આ ભાવનાની અંદર આત્માની વાત થોડી ગૌણતાએ મૂકી છે અને જે જગત સાથે જે લોકની અંદર આપણે પરિભ્રમણ કરી રહ્યા છીએ એ લોકનું સ્વરૂપ બતાવ્યું છે. લોકના સંદર્ભમાં સ્વનું સ્વરૂપ સમજવાનું છે. જગત એ કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, જેની સાથે આ જીવ મોહબુદ્ધિથી જોડાયેલો છે, આસક્તિ ભાવથી જોડાયેલા છે અને જે સંબંધના કારણે આ જીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે અને રાગ દ્વેષની પરંપરા ચાલુ છે ત્યાં સુધી કર્મબંધ થયા જ કરે છે અને કર્મબંધ જ્યાં સુધી થયા કરે ત્યાં સુધી દેહનું ધારણ કરવું બન્યા જ કરે છે. તો આ કર્મબંધ કેમ તૂટે, આ દેહનું ધારણ કરવાપણું કેમ છૂટે? તો કે જેની સાથે રાગ દ્વેષ થાય છે એ રાગ દ્વેષને ટાળ. રાગ દ્વેષ કોની સાથે થાય છે, કયા નિમિત્તથી થાય છે, કયા સંજોગોમાં થાય છે? તો કે છે, રાગ દ્વેષ આ જીવ જગતની સાથે સંબંધથી જોડાયેલો છે અને આ જગતનું સ્વરૂપ એ જાણતો નથી એટલે રાગ દ્વેષ થાય છે. આ જગતનું સ્વરૂપ જણાવવા માટે, ભાઈ હું આત્મા છું બરોબર, મેં મને જાણ્યો સાથે જગતને પણ જાણવું જોશે કે આ જગત શું છે, જેની સાથે સંબંધના જગતમાં જીવતો આ જીવ અનેકવિધ પ્રકારના સંબંધોના જગતમાં આ જીવન જીવી રહ્યો છે. એ સંબંધનું સ્વરૂપ કેવું છે? સાચવવા જેવું છે? જાળવવા જેવું છે? પોષવા જેવું છે? એનું રક્ષણ કરવા જેવું છે કે છોડવા જેવું છે? સંબંધના સ્વરૂપથી રાગદ્વેષ થાય છે. આ વિવેકની જાગૃતિ થાય, અને વિવેકની જાગૃતિ થાય એટલે એના પ્રત્યે સાચું જ્યારે યથાર્થ સ્વરૂપ સમજાય, લોકનું જગતનું સ્વરૂપ યથાર્થ સમજાય, સંબંધનું સ્વરૂપ યથાર્થ સમજાય, તો એના તરફ આ જીવને રાગ દ્વેષ છે એના સ્થાન ઉપર ઉદાસીનતા આવે. અને ઉદાસીનતાનો ક્રમ જેમ જેમ સેવવામાં આવે તેમ તેમ વૈરાગ્યની જાગૃતિ થાય. જીવમાં જેમ જેમ વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે તેમ તેમ સિદ્ધાંત બોધનું ગ્રહણ થાય. સિદ્ધાંતો કેવળ ઊંચા છે, વાત ઘણી ઊંચી છે, બહુ શ્રેષ્ઠ છે, એ ટોપની વાતો બધી પછી છે. પ્રારંભ ક્યાંથી છે? પહેલું પગથિયું કયું છે? જ્યાં સુધી જીવનમાં ઉપશમ અને વૈરાગ્ય જાગૃત નહીં થાય ત્યાં સુધી કેવળ શુષ્ક જ્ઞાનની વાતો કલાકોના કલાકો સુધી કરવામાં આવે તો પણ જીવનું કલ્યાણ ન થાય. કારણ, કેવળ સિદ્ધાંતોની વાતોથી રાગ દ્વેષ ક્ષીણ થતા નથી, પણ જ્યારે કોઈ ઉપદેશાત્મક બોધને સાંભળવામાં આવે અને તદ અનુસાર જીવનના વ્યવહારમાં કંઈ પલટો આવે, અને આ પલટાનું સ્વરૂપ બહુ સાદું છે, બહુ ઊંચી ઊંચી વાત કરીને ઘણીવાર આપણે પરમાર્થના માર્ગને ગૂંચવી નાખીએ છીએ. આ માર્ગ ગૂંચવણનો નથી, ઉકેલનો છે. ઉકેલ લાવો ભાઈ. ગૂંચવવાનો પ્રયત્ન કરવાથી આપણે ક્યાંય નહીં પહોંચી શકીએ. આ ભૂલ ભૂલામણીમાં પડવાનો શું અર્થ છે? ઉકેલ શું છે? રસ્તો શું છે? રસ્તો એ જ છે કે જીવનમાં વૈરાગ્ય આવે તો પરમાર્થની વાતમાં કરવાનું શું છે? કરવું છે એ જ કે ઇન્દ્રિયના પાંચ વિષય ઉપર, પાંચે ઇન્દ્રિયોના 23 વિષયો ઉપર નિયમન કરવું છે, સંયમ લાવવો છે. મન જે અરૂપી એ છઠ્ઠી ઇન્દ્રિય જે છે એના વ્યાપારને જે સંકલ્પ વિકલ્પ જલ્પના કલ્પના સ્મૃતિ સપના આ મનનો વ્યાપાર છે, બેફામ બે રોકટોક અમર્યાદિતપણે ચાલી રહ્યો છે. આ મનનો અશ્વ આપણી લગામમાં નથી, મનના ધારક આપણે, છતાં મનનો વ્યાપાર આપણા વશમાં નથી. એટલે અનેકવિધ પ્રકારે જ્યાં ઇન્દ્રિયોનો સંયમ કરવા જઈએ દેહનો, ત્યાં મન છૂટું પડી જાય છે. અને જ્યાં મનને ક્યારેક પકડવાનો પ્રયત્ન કરીએ છીએ તો ઇન્દ્રિયોના ઘોડા થનગનાટ કરવા માંડે છે. કારણ કે એના પણ વિષયોના સુખ એવા મીઠા લાગે છે. આંખની ઇન્દ્રિયો દ્રશ્યો જોવા માટે થઈ, કોઈ એવી શબ્દો સાંભળવા માટે થઈ, કોઈ એવી સુવાસિત લેવા માટે થઈ, અને કોઈ એવો આહારના રસપાન કરવા માટે થઈ, અને સ્પર્શ સુખ ભોગવવા માટે આ ઇન્દ્રિયો ક્યારેક મન જંપીને બેઠું હોય તો ઇન્દ્રિયો તોફાન કરે, અને ક્યારેક ઇન્દ્રિયોને શાંત કરીએ તો મન ક્યાંનું ક્યાં ચાલ્યું જાય. જ્યાં સુધી આ તન મનનો વ્યાપાર ચાલુ છે ત્યાં સુધી આ જીવના આત્માના આ સ્પંદનો શાંત કેમ થાય? દેહના સ્પંદનો ચાલુ છે એટલે આત્મા સ્પંદિત થાય છે, દેહના પરમાણુઓ સ્પંદિત છે એટલે આત્માના પ્રદેશે પ્રદેશ સ્પંદિત છે, અને સ્પંદન થાય છે એટલે કારમણ વર્ગણાઓનું આકર્ષણ થાય છે, અને અણસમજણ ભાવે એ જીવ એ કારમણ વર્ગણાઓને ગ્રહણ કરે છે. એને કષાયનો આધાર મળે છે, કષાયના આધારથી કર્મમાં રૂપાંતર થાય છે, અને એક કર્મ જ્યારે વિપાક આપે છે ત્યારે કાં તો વેદનીય સાતા અને કાં તો વેદનીય અસાતા આમ ચાલ્યા કરે છે. સમયે સમયે જીવ કર્મ બાંધે છે. જ્ઞાનીઓ કહે છે કે આ વૈરાગ્ય ભાવ લાવવો જરૂરી છે. વૈરાગ્ય ભાવ લાવવા માટે ઉદાસીનતાનો ક્રમ સેવવો જરૂરી છે. ઉદાસીનતાનો ક્રમ સેવવા માટે જે વસ્તુ ઉપર ઉદાસીનતા લાવવાની છે તેનું સ્વરૂપ સમજવાની જરૂર છે, અને તેના સ્વરૂપની અંદર જ્ઞાનીઓ આપણને પહેલી ઓળખાણ આપે છે. પહેલી ઓળખાણ આપે છે કે ભાઈ, આ જે કંઈ સ્વરૂપ છે સંસારનું, લોકનું, એ સ્વરૂપનું પહેલું સૂત્ર શું છે? તો પહેલું સૂત્ર, પહેલી ભાવના જ્ઞાનીઓ કહે છે, અનિત્ય ભાવ. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું, તે પહેલી અનિત્ય ભાવના. કૃપાળુદેવે બહુ સરળતાથી આ ભાવનાનું સ્વરૂપ આપ્યું છે. ઘણીવાર એટલી બધી ક્લિષ્ટતા આવે કે વસ્તુ સમજાય નહીં. આપણે સાંભળીએ, દોઢ કલાક બે કલાક સાંભળીએ ને કંઈ સમજીએ નહીં, અને કોને ખબર મગજની અંદર કઈ વાત આપણામાં ઘૂસી ગઈ છે, કે જે ન સમજાય એ જ શ્રેષ્ઠ. તું કઈ સમજો? તો કે નહીં, હા એમ છે ભાઈ, આ કઈ શું નાની ના ખેલ છે, લ્યો. અરે મને નથી સમજાતો એ સારું, એમ મને હિતકારી શું થાય? જે હું સમજુ તે હિતકારી થાય, એ મારું મંગલકારી થાય. ન સમજાય એ મંગલકારી થાય? કશું જ ન કરીએ, બે બે કલાક સુધી બસ ઠોકા ઠોક કોઈ કરતો હોય અને વાતમાં મલકાઈ ન હોય, કેવળ શબ્દોનો વેપાર હોય, કોઈ વાતની સમજ ન પડે, ભાઈ એનાથી આ જીવનું કલ્યાણ નથી. વાતને સમજવી પડશે. આજ સુધીનું પરિભ્રમણ એ સમજણનો અભાવ છે.
જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન.
પરમ કૃપાળુ દેવ કહે છે, આ સમજણ નથી. સમજણના અભાવે જીવ અનાદિ કાળથી રખડ્યો છે, માટે હવે સમજણ લેવી છે. તો આ સંસારનું સ્વરૂપ, આ લોકનું સ્વરૂપ, આ જીવના સંબંધનું સ્વરૂપ, આ જીવ એકલો નથી, આ આત્મા એકલો નથી, આ આત્મા અત્યારે કર્મની સાથે છે, કર્મ સહિત આ આત્મા છે, એટલે એને સંસારી જીવ કહેવાય છે. જીવોના પ્રકાર બે, એક સિદ્ધ પ્રકારના જીવો, બીજા સંસારી જીવો. સિદ્ધના જીવો એ શુદ્ધ આત્મા છે, કેવળ ચૈતન્ય છે, અને સંસારના જીવો કર્મની સાથે છે, એ કર્મ રહિત છે. જગતના જીવો કર્મ સહિત છે. આ દેહ છે એ કર્મનું સ્વરૂપ છે, કુટુંબ છે એ કર્મનું સ્વરૂપ છે, પરિવાર છે એ કર્મનું સ્વરૂપ છે, લક્ષ્મી સંગ્રહ પરિગ્રહ માલ મિલકત ધન દોલત માન અપમાન આ બધા કર્મના સ્વરૂપ છે. ક્યાંક રૂપી છે, ક્યાંક અરૂપી છે, પણ બધું જ કર્મનું સ્વરૂપ છે. સંબંધના સ્વરૂપની અંદર જોડાયેલા જીવને એ સમજવાનું છે કે હું સંબંધનો જીવ છું, તો આ સંબંધ સાથે એ સંબંધનું સ્વરૂપ શું છે? તો પહેલું કહે છે, ભાઈ આ સંબંધના સ્વરૂપમાં પહેલી ભાવના તો ભાવ અનિત્ય, આ બધું અનિત્ય છે. બધા જ સંબંધનું સ્વરૂપ ગમે તે પ્રકારના હોય તો પણ અનિત્ય છે. ભગવાન શરૂ કરે છે વાતને.
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જડના તરંગ પુરંદરી ચાપ અનંગરંગ શૂરાચિએ ત્યાં ક્ષણનો પ્રસંગ.
ભાઈ, લક્ષ્મી તો વિદ્યુત જેવી છે, વીજળીના ચમકારા જેવી છે. એ વીજળી ક્યારે કંઈ પકડાય ખરી, એનો ચમકારો થાય અને તરત ચાલી જાય, હજી તો આંખ ઉગડે ત્યાં ચાલી જાય, એવું લક્ષ્મીનું સ્વરૂપ છે. આવે અને જાય, પુણ્યનો યોગ હોય ત્યાં સુધી રહે અને જરાક પુણ્ય પાતળું પડે એટલે એ તો ચાલી જાય. એને કંઈ ધકેલવી પડતી નથી અને એને કંઈ બોલાવવી પણ પડતી નથી. આપણી પુણ્યાયથી એ આવે છે અને આપણી પુણ્યાય હળવી થાય એટલે ચાલી જાય છે. વિદ્યુતના ચમકારા જેવી છે પ્રભુતા પતંગ. પ્રભુતા જગતમાં જે જે માનના પદ પ્રાપ્ત કર્યા છે, પોતાની મોટાઈ, લૌકિક મોટાઈ, એને પ્રભુતા કહેવાય. હું આ મૌડી છું, કાર્યકર છું, પ્રમુખ છું, ટ્રસ્ટી છું, ઓફિસની અંદર બોસ છું, મેનેજર છું, વાઇસ પ્રેસિડેન્ટ છું, પ્રેસિડેન્ટ છું કંપનીના, કોર્પોરેશનનો. સંસાર સંબંધની અંદર હું મામા, કાકા, દાદા, વડીલ, આવી પ્રકારના અનેક સંબંધોથી આ બધા આપણી પ્રભુતાના પદ છે, જેની અંદર આપણે માહલીએ છીએ, જેની આપણે સાર્થકતા માનીને આપણી મોટાઈને ગાઈએ છીએ કે હું તો કેવો. પોતાની કંઈ પણ કોઈ એમ કહે કે ભાઈ તમારી ઓળખાણ આપશો, તો કે રહેવા દેજો, મારી બાયોડેટા એમ કંઈ 5 મિનિટમાં ન કહેવાય, 7-8 પાના ભરવા પડે આની બાયોડેટા સાંભળો. કારણ કે આની બાયોડેટામાં બધી જ લૌકિક મોટાઈ, હું અહીંયા હતો, પેલા અહીંયા હતો, 4 વર્ષ પહેલાં એમાં હતો, એની ભૂતપૂર્વ વાત પણ ઘણી મોટી હોય, વર્તમાન પણ મોટી હોય અને ભવિષ્યના અભરખા પણ ઘણા મોટા હોય. આ પ્રભુતાની અંદર, આ લૌકિક મોટાઈની અંદર જીવ રાચી માચીને નાચતો હોય છે. જ્ઞાનીઓ કહે છે ભાઈ પ્રભુતા પતંગ, પતંગનો રંગ કેવો હોય. આજે સવારે ગમે તેવો દેખે, પાછો વળી એ તો રંગ બધા બદલાય. આ બદલાતા રંગ છે, જીવનના રંગ બદલતા છે ભાઈ. એકેય રંગ સ્થાયી નથી, સ્થિર નથી. આવી પ્રભુતા, આવી પદવી, આવી લૌકિક મોટાઈ, આવા માનના સ્થાન, એમાં તો શું મોહી ગયો છે. આ તો આજ છે ને કાલે નથી. આજે પ્રમુખ થયો ને કાલ બધાએ આપણી ગેરહાજરીમાં ભેગા થઈને ઠરાવ કર્યો કે આ ભાઈને કાઢવા. લ્યો, વાત પૂરી થઈ ગઈ? આપણું કાંઈ ચાલે? કશું જ ના ચાલે. હું આજે કાકો છું. કેના થકી કાકો છું? કોક ભત્રીજો છે તઈ હું કાકો છું કે આમ તો આમ તો કાકો છું? ગામ કાકાની વાત જુદી છે. પણ એકનો એક ભત્રીજો હોય અને ભત્રીજોનું અવસાન થાય, કાકાપણું ક્યાં ગયું? ચાલી ગયું. પિતાપણું, પુત્રપણું, અરે અપેક્ષિત છે આ બધા પદ. આ પરના આધાર ઉપર છે. આ બધું પતંગના રંગ જેવું છે. એ રંગ તો ઉડી જાય ભાઈ, જરા તડકો પડે ને તો રંગ ઉડી જાય. આ કોઈ રંગ કાયમી રહે એવા નથી. એમ આ બધી પદવી, આ બધા પદ જીવનની અંદર લૌકિક મોટાઈના, આ બધી પદવી, આ બધી પ્રભુતાને પતંગ જેવી છે. આયુષ્ય તે તો જડના તરંગ. અને આ આયુષ્ય એ કેવું છે? સમુદ્ર ઉપરના તરંગો કેવા ચંચળ છે, આમ ઉઠે પાછા સમાઈ જાય. એ મોજાઓ ઉઠે અને એ મોજાઓ પાછા 15 ફૂટ 20 ફૂટ ઊંચા હોય પણ ફરી પાછા સમાઈ જાય. આયુષ્યનું તો આવું છે. કેટલી વાર એ આયુષ્ય, કોઈ કોઈ વાર 100-100 વર્ષના અને કોઈ ભાવમાં, નારકીમાં, દેવલોકમાં 10-10 હજાર વર્ષના આયુષ્ય મિનિમમ હોય. જગન્ય આયુષ 10 હજાર વર્ષનું હોય. કાળની ગણના તો ઘણી જુદી જ્ઞાનીઓએ કહી છે. અને કોઈ જંતુ જન્મે ને મરે, જન્મે ને મરે. આંખના પલકારામાં 17 જન્મ મરણ કરી શકાય છે. નિગોદના જીવો, કયા આયુષ્યને આપણે ચોંટી રહીશું? પર્વતમાં, સમુદ્રમાં 40 ફીટ ઊંચા મોજા પણ આવે છે અને સેજ લહેરી આવીને સમાઈ જાય છે, એવું આ આયુષ્ય ગતિની અંદર પરિભ્રમણમાં જીવ ભોગવ્યા જ કરે છે. આપણે તો 50, 60, 70, 80 વર્ષના આયુષ્યની અંદર મદમસ્ત થઈને પડ્યા છીએ. ઓહો, લાંબુ આયુષ્ય! અરે કેટલું લાંબુ આયુષ્ય! જનાવરોનું આયુષ્ય લાંબુ છે, ઘણા લાંબા હોય છે. શું ઉપયોગ, શું હેતુ? જળના તરંગ જેવું આયુષ્ય છે, આનું અનિત્ય સ્વરૂપ સમજવાનું છે. આ એક આપણને જીવન મળ્યું એ કાયમ રહે ખરું? કાયમ ન રહે. આયુષ્ય તે તો જળના તરંગ, જળના તરંગ મોજું ઉછળે એટલે આપણને મજા આવે, પણ એ મોજાની અવસ્થા એમને રહે ખરી? ઇવન ઇફ વી લાઈક, આપણને બહુ ગમે છે તો પણ એ રહેતી નથી, કારણ કે એનો સ્વભાવ ક્ષણજીવી છે, ક્ષણભંગુર છે. અનિત્ય એ એના સ્વભાવનું સૂત્ર છે, એનું સ્વરૂપ એ છે, અનિત્ય છે. આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાંપ, અનંગ રંગ. આ શરીરના ભોગ ઉપભોગ છે એ તો પુરંદરી ચાંપ જેવા છે. મેઘધનુષ, પુરંદરી ચાંપ, મેઘધનુષ, એ મેઘધનુષના સાતેય કલર વિભજર કહે છે, એ સાતેય રંગ બહુ સુંદર લાગે છે, પણ કેટલો સમય રહેશે? મેઘધનુષનું આયુષ્ય કેટલું, એની અવસ્થા કેટલો સમય રહે? તો બહુ ટૂંકો સમય. મેઘધનુષ તો દેખાય અને ન દેખાતું થઈ જાય, અરે જુઓ કેવું સરસ મજાનું ધનુષ્ય છે, પણ ફરીથી એ વરસાદ બંધ થઈ જાય અથવા એ તડકો વયો જાય તો એ તો વરસાદના જળના બિંદુઓમાંથી પસાર થતો સૂર્યનો પ્રકાશ અને પ્રકાશના કારણે થતા વિકિરણો, એ વિકિરણોથી થયેલું એ મેઘધનુષ્ય એ કેવી રીતે કાયમ રહે? વરસાદ કાયમ નથી, સૂર્યપ્રકાશ પણ આથમી જાય છે, સમયે સમયે એ પ્રકાશ હળવો થતો જાય છે. તો એવી રીતે શરીરના ભોગ અને ઉપભોગની અંદર ભાઈ આ જીવનની અંદરનો રંગ છે એ કેવો છે? અનંગ રંગ. આ જે કઈ ભોગ વિલાસ છે, શરીર સ્પર્શના સુખ છે, મૈથુનના સુખ છે, જે એ ભોગનું સુખ કેવું છે? તો કે મેઘધનુષના રંગ જેવું છે ભાઈ. એ ચડતું ન હોય એ પડતું હોય, એ વધતું ન હોય એ ઘટતું હોય. આવું તો એ ભોગનું સુખનું સ્વરૂપ છે. આ અનિત્ય છે અને થોડા સમયની અંદર એ સુખ વિલીન થઈ જાય છે, એ સુખ સુખ રીતે રહેતું નથી. આવું એનું સ્વરૂપ છે. શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ, શું આ રાચવું, શું એમ ક્ષણનો પ્રસંગ છે? સંસારના બધા જ પ્રસંગો એ ક્ષણના પ્રસંગ છે. કૃપાળુ દેવ ભગવાન ફરમાવે છે, લક્ષ્મી વીજળી જેવી છે, વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય તેમ લક્ષ્મી આવીને ચાલી જાય. અધિકાર પતંગના રંગ જેવો છે, પતંગનો રંગ જેમ 4 દિવસની ચટકી છે તેમ અધિકાર પણ માત્ર થોડો કાળ હાથમાં રહી અને ચાલ્યો જાય છે. આયુષ્ય પાણીના મોજા જેવું છે, પાણીનો હિલોરો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા તે બીજા દેહમાં જવાનું થાય છે. અને કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રધનુષ જેવા છે, તે ઇન્દ્રધનુષ્ય વર્ષા કાળમાં શરૂ થાય અને ક્ષણવારમાં લય થઈ જાય છે. તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરા વયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ, સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે, એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળા, ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. સ્વરૂપ બતાવે છે સંબંધનું સ્વરૂપ. એ સંબંધનું સ્વરૂપ છે એ તો અનિત્ય છે. અનિત્યતાના સ્વરૂપની અંદર શરીર છે એ તારું ગમે તેટલું હોય તો પણ વિનાશી છે. કોઈ પણ સ્વરૂપ જગતનું છે, જગતનો કોઈ પદાર્થ છે એ અવિનાશી છે એવું ખરું? નિત્ય હોય એવું ખરું? આપણે જોઈએ છીએ કેટલી હિસ્ટોરિક પ્લેસ જોવા જઈએ છીએ, આ હિસ્ટોરિક પ્લેસ જોવા જઈએ તો 100 વર્ષ પહેલા, આ 200 વર્ષ પહેલા આ દેશની અંદર બધી વસ્તુ લગભગ 200 ની આસપાસની મળે. પણ કોઈ જુદા જુદા દેશોમાં જઈએ, યુરોપનું ભ્રમણ કરીએ, ભારતનું ભ્રમણ કરીએ, એશિયાના દેશમાં જઈએ તો વસ્તુ 1000 વર્ષ જૂની જોવા મળે. 1000 વર્ષ પહેલા અહીંયા ખંડિયરો આ જે છે ત્યાં મોટી મહેલાતો હતી, ત્યાં આ હતું, જ્યારે બાંધ્યું હશે ત્યારે શું હશે, કેટલું એને મળ્યું હશે, કે બહુ સરસ રીતે હતું, બહુ સુંદર ઇમારત હતી, મહાલય હતા, કેટલા રાજાઓ થયા, કેટલા ચક્રવર્તીઓ થયા, એકેનો મહેલ તો બતાવો. ક્યાં છે પાટલીપુત્રની એ ભવ્ય મહાલ હતો, ક્યાં છે વિદેહી જગન્ના સામ્રાજ્યની એ બધી ભવ્ય મહાલ હતો, ક્યાં છે હસ્તિનાપુરના એ બધા મહેલ, ક્યાંક તો જોવા મળે અમને. જો એનો સ્વભાવ નિત્ય હોય, જો એ અવિનાશી હોય તો એ તો બધા હોવા જોઈએ. માણસ મરી ગયો, આયુષ્ય ઓછું, પણ એ રહેતો તો એ ઘર તો હશે ને ક્યાંય, બતાવો એ જ સ્વરૂપની અંદર એ નગરો, એ મહાનગરો આ બધી જગતની ક્યાં ગઈ. બધી જ વસ્તુ અનિત્ય છે. આમાં 200 વર્ષ 500 વર્ષની અંદર બધાનું સ્વરૂપ, પૂદગઢનું સ્વરૂપ, એ પૂદગઢ ભેળા થાય, એનું મળવું, એનું સડવું અને એનું વિખરાવું. સંસારમાં બે જ ભાવ અસ્તિત્વમાં છે, જ્ઞાની કે છે, એક જળ ભાવ અને બીજો જળ મિશ્રિત ચેતન ભાવ. શુદ્ધ ચેતન ભાવ તો સિદ્ધલોકની અંદર બિરાજે છે, શુદ્ધ ચેતન ભાવ શુદ્ધલોક સિદ્ધલોકમાં છે. જગતની અંદર બે ભાવ છે, એક કેવળ જળ, કેવળ જળ જેમાં કોઈ ચૈતન્ય નથી, અને બીજા જળ મિશ્રિત ચેતન ભાવ. આપણે જળ મિશ્રિત ચેતન ભાવ છીએ, હું ચેતન પણ છું જળ પણ છું, કારણ કે મિશ્રિત છું, કર્મ સહિત છું. અને પૂદગઢનું સ્વરૂપ શું છે, તો કેવળ જળનું સ્વરૂપ એ છે કે રૂપ રસ ગંધ અને વર્ણ એના ચાર ગુણ છે, એના ચાર લક્ષણ છે, અને સમયે સમયે રૂપાંતર થયા કરે છે. એ ભેળા થાય, જોડાય, સ્કંદના રૂપમાં પરિણમે, ભેળા થાય, નવી રચના થાય, અને ફરી પાછી એ રચનામાં સડો શરૂ થાય, જર્જર અવસ્થા શરૂ થાય, અને છેલ્લે વિનાશ થાય. જગતમાં કોઈ ચીજ આપણે કહીએ કે પરફેક્ટ વસ્તુ બની ગઈ, આ એક ઘડિયાળ છે, કારખાનાની અંદર કહ્યું કે એનું ફિનિશિંગ, ટચિંગ, એવરીથિંગ ઇઝ ઓકે, અને જેવું એને કીધું કે હવે આના ઉપર એસેમ્બલિંગની કોઈ ક્રિયા કરવાની નથી, મેન્યુફેક્ચરિંગની કોઈ પ્રક્રિયા કરવાની નથી, નાઉ ઇટ ઇઝ પરફેક્ટ ઇન ઓલ રિસ્પેક્ટ, જેવું મૂક્યું જ્ઞાનીઓ કે હવે આનો વિનાશ શરૂ થઈ ગયો. જ્યાં સુધી હજી આને પાણી ચડાવવું, પોલિશ કરાવવું, ફિનિશિંગ કરવું, ત્યાં સુધી હજી પ્રોસેસ પૂદગઢના પરમાણુઓને મળવાની છે, કે આના ઉપર ગિલેટ ચડાવવો, કે ના ભાઈ આના ઉપર સોનાનું ગિલેટ ચડાવવો, ચડાવી લે. હવે પૂરું થઈ ગયું બધું, મેળવણીની ક્રિયા પૂરી થયા પછી જેવું મૂકી દીધું એટલે બીજી ક્રિયા શરૂ થાય, કઈ શરૂ થાય, વિનાશની. એ વિનાશની ક્રિયા શરૂ થતા પહેલા એની જર્જરિત અવસ્થા થાય, સડવું. પૂદગઢનું એક સ્વભાવ મળવું, સડવું અને વિખરાવું, એ સડી જાય. ગમે તેવા પથ્થરો પણ સડી જાય, ગમે તેવા મહાલયો પણ સડી જાય, ફાટ પડે, વિખરાઈ જાય. વોટ ઇઝ ધીસ ગ્રાન્ડ કેનિયન્સ, એ જ છે બધા. જ્યાં સમુદ્ર હતો ત્યાં ધરતી થઈ જાય, ધરતી હોય ત્યાં સમુદ્ર થઈ જાય, એવા મોટા મોટા જગતની અંદર મહાલયો. આ સંસારનું સ્વરૂપ છે, આ અનિત્યતા, આ વિનાશીપણું, આ ક્ષણભંગુરતા. અને આ પૂદગલની વિશેષતા છે કે નવા નવા રૂપ ધારણ કર્યા જ કરે, ધારણ કર્યા જ કરે. એટલી બધી આની મલ્ટિપ્લિસિટી છે આ પૂદગઢના ભાવોની, કે રોજ નવા નવા રૂપ ધારણ કરે, પણ જે રૂપ જે ધારણ કર્યું છે બીજી જ ક્ષણે એ રૂપ એનું વિલાતું જાય છે. યુ કેન નોટ ટેક બાથ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. એક જ નદીમાં કોઈ વ્યક્તિ બે વાર સ્નાન કરી શકતો નથી, કારણ કે જે સમયે એણે સ્નાન કર્યું તે સમયે એ જ નદીમાં એ પાણી નથી, એના પરમાણુઓ બદલાયા છે. આવું ચંચળ સ્વરૂપ છે જળભાવોનું. જે મીઠાશ એક શાકનો વઘાર કર્યો અને હજુ જ્યાંથી ગેસ ઉપરથી ઉતારીને આપણને આપ્યું, અને એનો જે સ્વાદ છે અડધો કલાક પછી એ નથી, એમાંથી કઈ વસ્તુ લઈ લીધી આપણે, કઈ નથી લીધી, શું કર્યું, સરસ મજાનો પદાર્થ છે અને આપણે કઈ કહેવાય, સાંજે આવીને ખાજે, શું થાય, બેસ્વાદ થઈ જાય. કારણ કે વસ્તુ મળે એટલે એનું એક સર્જન થયું. પછી કાળના કારણે સતત કાળનું પરિવર્તન, એક કાળ નામનું દ્રવ્ય છે, એ દ્રવ્યનું કામ જ એ છે કે સતત પરિવર્તનશીલ કરવું, નવા નવા રૂપો ધારણ કરવાની અંદર મદદરૂપ થવું. એ દરેક વસ્તુ કાળ શું કરે, જૂનું ખાય છે. કૃપાળુ દેવે સમજાવ્યું છે, કાળ જૂનું ખાય છે અને નવાનું સર્જન થતું જ રહે છે. એમ એક પદાર્થ કોઈની અવસ્થા એક મિનિટની, કોઈની અવસ્થા એક ઘડીની, કોઈની અવસ્થા એક કલાકની અને કોઈની અવસ્થા કદાચ 1000 વર્ષની, પણ બધી જ વસ્તુ જૂનું થાય, જર્જરિત થાય અને નષ્ટ થાય. આવું જડ ભાવોનું સ્વરૂપ છે. આખું જગત શું છે, આ દુનિયા શું છે, તો પુદગળ પરમાણુઓના બદલાતા સ્વરૂપ છે. એને જ્ઞાનીઓ કહે છે આ પુદગળના વિવર્તન છે. કાળના કારણે અને ચેતનના ભાવોને લઈને આ થતું વિવર્તન છે, એની સ્વાભાવિક અવસ્થા નથી. અને ભાવ બદલાણા એટલે વિવર્તન બદલાયું, અને વિવર્તન બદલાયું એટલે એનું રૂપ બદલાયું. એમ જગત રોજ નવું નવું દિશે છે, પણ અસ્તિત્વમાં વસ્તુતાએ તત્વતાએ આ જગત કેવળ પુદગળ પરમાણુઓનું બદલાતું સ્વરૂપ છે, બીજું કંઈ નથી. જગત એટલા માટે કે છે કે કોઈએ નિર્માણ કર્યું નથી, એ સ્વયં છે. પ્રવાહથી એ અનાદિ અનંત છે, પણ કોઈ એક વિશેષ ચૈતન્યની અપેક્ષાએ એ જગત અનાદિ અનંત નથી. એનો અંત આવી શકે છે, નહીં તો કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. આવું જળ મિશ્રિત ભાવો બદલાયા કરે, જળ ભાવો બદલાયા કરે. જળ મિશ્રિત જે જીવો છે, જળ મિશ્રિત ચેતન ભાવ જે છે, એની સ્થિતિ શું? એ પણ જન્મ મરણ ગતિ અહીંયાથી ત્યાં આ દેહ ધારણ કરે, આ દેહ ધારણ કરે. બાળક હોય, યુવાન થાય, કુમાર, એમાંથી તરુણ, યુવાન, એમાંથી પ્રૌઢ, એમાંથી વૃદ્ધ, આ બધું થયા જ કરે છે. આપણું શરીર છે એ વૃદ્ધિ થયા જ કરે, પાછું સ્થિર થાય, સ્થિર થાય પછી જર્જરિત થાય, અને જર્જરિત થાય ને પછી પુદગળ પરમાણુઓ વિખરાવાનું શરૂ થાય. 25 માઇલ ચાલવું હોય તો મારા પગ ચાલ્યા જાય, અને આજે હવે એક દાદરો ચડવો હોય તો એમ કે ભાઈ મારાથી કઈ થાય એમ નથી, તો પગમાંથી શું ગયું? બધી નસ એટલી ને એટલી છે, માઉસના પિંડા એટલા ને એટલા છે, વજનમાં તો વૈધો છે, ચરબી ચડાવી છે એટલે. અને આ 50 વર્ષ સુધી આ શું કર્યું છે, પોષણ જ આપ્યું છે. ધીસ વિટામિનાઇઝ, આ સિરિયલની અંદર આ વિટામિન આવે, આની અંદર આ આવે, આની અંદર આ આવે. વિટામિન ખાધા પર 60 વર્ષ જવાબ શું મળશે, વિટામિનનો સરવાળો કે બાદ બાકી? તો ગયું ક્યાં બધું વિટામિન? કોઈ ઇન્જેક્શન લીધા ને, કોઈ ટેબ્લેટો લીધી ને, કોઈ ખોરાક ખાધા ને, કોઈ એનું આ જોયું ને, આમ ડબલ્યુ વાંચતો હોય, આની અંદર ડાયટ છે કે અનડાયટ છે, ફરાણું છે, ઢીકણું છે, પૂછડું છે, આમાંથી નવરા નથી પડતા. ખાવું પીવું, ખાવું પીવું, આમ ખાવું તેમ ખાવું, આમ કરું તેમ કરું, આ લઈ લઉં તે લઈ લઉં, આ જોઈએ આ જોઈએ, બેલેન્સ ડાયટ કરું, આ બધું તે કરવું એ કરી લીધું. આ કોઈનું શરીર બેલેન્સ ડાયટથી અજર અમર અમેરિકામાં કોઈનું દીઠું કે દુનિયામાં? બધા જ ગયા છે, બધા જ જવાના છે. શરીરનો સ્વભાવ સમજવાની થોડીક બુદ્ધિ લગાવને, બદામ ખાવા કરતા, કે શરીરનું સ્વરૂપ શું છે એ સમજને, કે ભાઈ શરીરનું સ્વરૂપ વિનાશી છે. જન્મ અને જરા અને મૃત્યુ આ એનો ક્રમ છે, અને આ ક્રમ છે. તો જે પ્રાપ્ત થયું છે એનો ઉપભોગ કરવાનું એનો અવસર માણી લે, આ સાધનને જેટલું વપરાય એટલું વાપરી લે, બાકી આ સાધન રાખ્યું રહેવાનું નથી, સાચવ્યું સચવાવાનું નથી, જાળવ્યું જળવાવાનું નથી. બધા ડોક્ટરોની વચમાં તું મરી જઈશ, બધા ડોક્ટરો હાજર હશે અને હોસ્પિટલના બધા જ પાઇપ ને બધી જ ભૂંગળીઓ નાખી હશે 40-50, તોય તું તો આ શરીર જવાનું હશે તે સમયે એના પરમાણુઓ વિખરાશે, એ ભેગા થશે જ નહીં, ગમે તેટલા પ્રયોગો લેબોરેટરીમાં કરવામાં આવે કે હોસ્પિટલમાં, તો પણ એ તો પરમાણુ ભાગે છે, કારણ કે હવે એનો કાળ પૂરો થયો છે. એ તારા આયુષ્ય કર્મના નિમિત્તે દેહના રૂપમાં આ પરમાણુ ભેળા થયા હતા, હવે જેવું આયુ કર્મ જે છે એનો અવસર પૂરો થયો છે એટલે આ પરમાણુ ભેગા રહી શકે એમ નથી. એણે કંઈ ને કંઈ નવું રૂપ ધારણ કરવાનો સમય હવે પાકી ગયો છે, એ જશે જ. આવું અનિત્ય સ્વરૂપ સંસારનું, સંસારના સંબંધનું, સંસારના પદાર્થનું, સંસારના સંયોગનું, સંસારની બધી જ ચીજ વસ્તુઓનું, જળ પદાર્થો અને જળ મિશ્રિત ચેતન પદાર્થો, આ બેથી જ આખો સંસાર છે, આખો લોક છે. કાં તો એકલા જળ પદાર્થો છે અને બીજું અસંખ્ય અનંતા જીવો, જે જળ મિશ્રિત ચેતન ભાવ છે. એ બે ભાવો આ સંસારની અંદર, જળ ભાવ અને ચેતન ભાવ. પણ શુદ્ધ ચેતન ભાવ છે એ તો સિદ્ધ પદની અંદર બિરાજમાન છે. એટલે મિશ્રિત ચેતન ભાવ છે એ સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે અને એને આપણે જીવ કહીએ છીએ. બંનેનું સ્વરૂપ એ છે કે એ પુદ્ગલના વિવર્તન ચાલુ છે અને આનું સ્વરૂપનું રૂપાંતર ચાલુ છે. દેહ બદલાયા કરે છે, ચેતન એનાએ છે. અને દેહ એ કર્મને આધીન બદલાય છે. બીજો દેહ કેના ઉપર? તો ભાઈ નામ પ્રકૃતિ કર્મની, ગોત્ર પ્રકૃતિ, એના આધાર ઉપર. ફરી આ અહીંયા ગયો તો આ જીવની અંદર ડાયાબિટીસ થયો, બ્લડ પ્રેશર આવ્યું, કાર્ડિયાક પ્રોબ્લેમ થયો, બધું થયું, હાઈપર છે, એસિડિટી છે. ડોક્ટર કહે છે આ તો હવે તમારે લાઈફ લોંગ છે, હવે આ મટે એમ નથી, રોજ દવા તમારે ભૂલા વિના ખાઈ લેવાની. ત્યાં દર્દ ક્યાં સુધી છે? મરી જઈશ પછી ડાયાબિટીસ લઈને જઈશ? મરી ગયો એ કેન્સર લઈને જન્મશે એમ? બીજા ભવની અંદર, બીજા જન્મની અંદર બીજો દેહ ધારણ કરશે, એમાં બ્લડ પ્રેશર હશે, જનાવરનો જીવ થયો હશે, ડાયાબિટીસ હશે? એક રોગ ભેગા આવતા નથી. એ બધા રોગ, જેટલા રોગ ભેગા થયા હોય એ ક્યાં સુધી ટકે? આ શરીર સુધી. આ શરીર ગયું કે બધા રોગ ગયા, ફરી નવો દેહ ધારણ કર્યો તો નવી ગોળી, નવો દા. હવે કૂતરા બિલાડાના ભાવની અંદર, નારકીના ભાવની અંદર, સ્વર્ગમાં ઇન્દ્ર થયો, દેવલોકમાં ગયો તો એના ભાવ અનુસાર એના રોગ જે થવાના હશે એ શરીરની અપેક્ષાએ, અને તારું જે કાંઈ વેદનીય કર્મ છે એ કર્મ તદ અનુસારનું જે શરીર હશે એવા જ ઉદયમાં આવે. અને ફરી નવો દેહ ધારણ કર્યો તો નવી ગોળી, નવો દા. હવે કૂતરા બિલાડાના ભાવની અંદર, નારકીના ભાવની અંદર, સ્વર્ગમાં ઇન્દ્ર થયો, દેવલોકમાં ગયો તો એના ભાવ અનુસાર એના રોગ જે થવાના હશે એ શરીરની અપેક્ષાએ, અને તારું જે કાંઈ વેદનીય કર્મ છે એ કર્મ તદ અનુસારનું જે શરીર હશે એવા જ ઉદયમાં આવે, કઈ બીજા ઉદયમાં આવે નહીં. અને ફરી નવો દેહ ધારણ કર્યો તો નવી ગોળી, નવો દા. હવે કૂતરા બિલાડાના ભાવની અંદર, નારકીના ભાવની અંદર, સ્વર્ગમાં ઇન્દ્ર થયો, દેવલોકમાં ગયો તો એના ભાવ અનુસાર એના રોગ જે થવાના હશે એ શરીરની અપેક્ષાએ, અને તારું જે કાંઈ વેદનીય કર્મ છે એ કર્મ તદ અનુસારનું જે શરીર હશે એવા જ ઉદયમાં આવે, કઈ બીજા ઉદયમાં આવે નહીં. કઈ વાંદરો થાય અને ડાયાબિટીસ થાય એવું બને નહીં. તો બધા જ રોગો, બધું જ સ્વરૂપ આ કોઈ કાયમી નથી ભાઈ. એનું અનિત્યતાનું સ્વરૂપ, એનું ક્ષણભંગુરતાનું સ્વરૂપ, એનું વિનાશી સ્વરૂપ જ્ઞાનીઓ કે છે વિચાર. અને એના રોગ જે થવાના હશે એ શરીરની અપેક્ષાએ, અને તારું જે કાંઈ વેદનીય કર્મ છે એ કર્મ તદ અનુસારનું જે શરીર હશે એવા જ ઉદયમાં આવે, કઈ બીજા ઉદયમાં આવે નહીં. કઈ વાંદરો થાય અને ડાયાબિટીસ થાય એવું બને નહીં. તો બધા જ રોગો, બધું જ સ્વરૂપ આ કોઈ કાયમી નથી ભાઈ. એનું અનિત્યતાનું સ્વરૂપ, એનું ક્ષણભંગુરતાનું સ્વરૂપ, એનું વિનાશી સ્વરૂપ જ્ઞાનીઓ કે છે વિચાર. અને વિચાર તો તને લાગે કે જે વસ્તુ આવી અનિત્ય છે, વિનાશી છે, ક્ષણભંગુર છે, અશાશ્વત છે, માત્ર ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. કોઈને લાગે કે ઘણો સમય ગયો અને કોઈને લાગે કે કંઈ ન ગયો, ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. એન્ડ ટાઈમ ઇઝ રિલેટિવિટી. આખરે અનંત કાળના સંદર્ભની અંદર આવા 10,000 વર્ષ એ પણ ક્ષણ જેવા કંઈ જ નથી, એની કોઈ કિંમત નથી. તો 5-25 વર્ષની શું કિંમત છે? આવું સંસારનું સ્વરૂપ, આયુષ્ય, સંપત્તિ, ઇન્દ્રિયના વિષયો, મિત્ર, સ્ત્રી, સ્વજન, કુટુંબ, પુરુષોનો બધાનો સંગ, આ બધાનું કહે છે કે બધા જ ભાવો ક્ષણિક છે. આખો લોક જળ ભાવો અને જળ મિશ્રિત ચેતન ભાવોથી યુક્ત છે અને બધા જ ભાવોનું સ્વરૂપ અનિત્ય છે. અંદર રહેલો એક ચેતન છે જે નિત્ય છે. તો આ બધા જે વિષય રસ, ભોગ રસ, આ બધા વીજળીના ચમકારા જેવા છે, સમુદ્રની ભરતી જેવા છે, સંધ્યાના રંગ જેવા છે, જ્ઞાનીઓ કહે છે. એક સંધ્યાનો રંગ જોઈ અને બદલાતા રંગ જોઈ અને જીવનમાં વૈરાગ્ય જાગે. ઓહો, આ જ પ્રકારનો છે. મહારાજા દશરથ એ નાહી ધોઈને તૈયાર થતા માથું વળતા જોયું, એક સફેદ વાળ જોયો દાઢીમાં માથાનો, અને વાર્ધક્યની નિશાની. ધીઝ આર ધ સિગ્નલ્સ. વાર્ધક્ય છે, નક્કી કરે છે. આત્મકલ્યાણનો હવે ચિંતવનાનો પ્રસંગ આવી ગયો છે, માટે આવતીકાલે રાજા રામને ગાદી સોંપી અને વનમાં જવું. આજે મહેલમાં, એ બીજે દી વનમાં. વૈરાગ્યની ધારા કેવી હશે તે સમયે જગતના જીવોની અંદર? નહીં તો આપણે તો થોડો ક્રમિક પ્રયાસ કરવો પડે ને, કે કાલ વનમાં હેલા જાય, હજી આજ ત્યાં છત્રી પલંગમાં સૂતા હોય અને કાલ ત્યાં જાય તો શું થાય? અહીંયા તો ઘરેથી બીજે નીકળવું હોય તો 10 વાર પૂછશું કે કેમ છે હોટલમાં વ્યવસ્થા રમણભાઈ, બરોબર છે ને, સારી છે ને, સરખી છે ને? અરે ભાઈ, શાંતિ રાખને, 8 દિવસ સુધી તો ભૂલી જાય. ખાવાનું બરોબર છે ને? મેનુ શું છે? સવારે આ છે, બપોરે આ છે, તો શું અહીંયા રિસેપ્શનની પાર્ટીમાં આવ્યો છું? આ કઈ બર્થડે પાર્ટીમાં નોતરા દીધા જ બધાને? 8 દિવસ આહાર ઉપરની સંજ્ઞા ગૌણ ન થાય? 8 દિવસ સુવા બેસવાની કમ્ફર્ટ્સ, કન્વીનિયન્સ, એ કઈ ગૌણતા ન થાય? જીવનની અંદર વિચારનું કોઈ જોર નહીં, આત્મવિચારણાનો કોઈ તેજ નહીં. એ જ લૂઝનેસ, એ જ ચિંતા મનની જેટલી નબળાઈઓ અનાદિકાળથી કરી છે, એ જ નબળાયો. આખી વિષય કસાઈનું જ ચિંતન, અને જ્યારે જોવું ત્યારે સગવડતા ને અસગવડતા, કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ, લક્ઝરીઝ, ધીસ ધેટ. મેનુ ઓરિએન્ટેડ આપણો જીવનનો વ્યવહાર તો રિસેપ્શનમાં હોય, પાર્ટીમાં હોય, ધર્મના આરાધનામાં મેનુ ઓરિએન્ટેડ આહાર ગ્રહણ ન હોય. આહાર ગ્રહણ તો એ હોય કે મારાથી તપ થતું નથી. આત્માનો સ્વભાવ તો અણાહારી છે, પણ હું કેવળ આત્મા નથી, દેહધારી છું, શરીર ધારણ કરેલું છે, જડ મિશ્રિત ચેતન ભાવ છું. એટલે એ સૂત્ર મને લાગુ ન પડે કે તું અણાહારી છો એટલે ભૂખો મર, એમ રમણભાઈ કદાચ કહે, કે કોઈએ ખાવાનું નથી, આત્મા ક્યાં ખાય છે? તો એવું ગાંડ પણ કરવાની જરૂર નથી. પરંતુ હું જડ મિશ્રિત ચેતન ભાવ છું, દેહધારી જીવ છું. દેહને આહારના પરમાણુના પોષણ મળવા જોઈએ, માટે શુદ્ધ સાત્વિક સ્વાદની ગૌણતા, આવી પ્રકારનું જીવનની અંદર લક્ષ્ય આવે. આ બધો ઉદાસીનતાનો ક્રમ સેવવાનો છે. ઘરે જઈને સેવાય કે ન સેવાય, કદાચ અહીંયા તો સેવી શકાશે. જ્યારે બહાર ભાવનાઓના, ચિંતવનાઓના વાતાવરણમાં આપણે છીએ, ત્યારે ઉપયોગ રાખીએ, લક્ષ્ય રાખીએ, અને એ લક્ષ્ય રાખીએ તો આ અભ્યાસ થશે. આ તો તીર્થસ્થાન છે. ભગવાનના સાનિધ્યમાં બેઠેલા જીવો, જ્ઞાનીઓ તો કહે છે બધા દેવ જેવા છે, સાધના કરે છે. અત્યારે સાધકની ભૂમિકામાં છે, એને સંસારની કોઈ પદવીમાં નથી. અત્યારે તો જગતનું મોટામાં મોટું પદ એ મુમુક્ષુ પદ છે, આ પદવીમાં છીએ. અને એ પદવી એ અવિનાશી સાથે જોડાયેલી છે, કારણ કે આત્મધર્મ સાથે જોડાયેલી છે. સંસારની પદવીથી પર આપણા જીવનના વ્યક્તિગત સ્ટેટસને ભૂલી જવાના, એને ઓગાળી નાખવાના, અને અહીંયા તો કેવળ મુમુક્ષુ તરીકેનું પદ. અને મુમુક્ષુ તો દાસાનું દાસ હોય, આવો સરળ. એ મુમુક્ષુતાની ભૂમિકાની અંદર તો આપણે રહેવા પ્રયત્ન કરીએ, અને એ થશે એનું બળ ક્યાંથી મળે, એની વિચારણા ક્યાંથી મળે? આવો ઉદાસીનતાનો ક્રમ કેવી રીતે સેવી શકાય, એનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? તો જ્ઞાનીઓ કહે છે આ બધું નશ્વર છે, આ બધું વિનાશી છે, આ બધું અનિત્ય છે. માટે આનું એક સ્વરૂપ સંબંધનું, જગતના પદાર્થો સાથેનો સંબંધ, જગતના અન્ય જીવો સાથેનો સંબંધ, અને જગતની અંદરના સંગ્રહ અને પરિગ્રહનો સંબંધ, આ બધો અનિત્ય છે, સાથે રહેવાનો નથી. કબીર સાહેબે જેમ કહ્યું કે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા, ડેથ ટર્મિનેટ્સ ઓલ કોન્ટ્રાક્ટ્સ. જેટલા જેટલા લખાણપટ્ટી કરી હોય એ બધી ક્યાં સુધી? જીવતા છે ત્યાં સુધી. આંખો બંધ થઈ નથી ત્યાં સુધી. જેવી આંખો બંધ થઈ એટલે આપણા નામનો ચેક પણ બેંકમાં ઓનર થાય નહીં. બેલેન્સ હોય લાખો રૂપિયાનું, પણ એ ચેક ઓનર ન થાય. બીકોઝ કે ભાઈ, પણ બેંક સાથેનો કરાર છે ખાતું ખોલ્યું ત્યારે, કે મારી રકમ હું માગું ત્યારે મને મળવું જોઈએ, ઇટ્સ પેએબલ ઓન ડિમાન્ડ. તો કે પેએબલ ઓન ડિમાન્ડ બટ એટ હુઝ ડિમાન્ડ? તો ડિમાન્ડ ઓફ મિસ્ટર એક્સ વાય ઝેડ. વેર ઇઝ હી? હી ઇઝ નો મોર. કોન્ટ્રાક્ટ ઇઝ નો મોર. આઈ એમ અંડર નો ઓબ્લિગેશન ટુ ઓનર ધ ચેક એન્ડ ટુ મેક ધ પેમેન્ટ. ડેથ ટર્મિનેટ્સ ઓલ કોન્ટ્રાક્ટ. એમ જગતની અંદર બધી જ માલિકી, બધા જ આપણા સંબંધો, બધી જ પદવીઓ અને બધું જ આપણી માલ મિલકત, આપણા અધિકારો, આ બધા ડેથની સાથે ચાલુ જાય છે. બધા જાય છે. શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. જ્ઞાની કે છે આવો ક્ષણનો પ્રસંગ છે, એમાં શું રાચી રહ્યો છું હે જીવ? આ સંસારની અંદરનું મારું મારું કરી અને એનો મમત્વ ભાવ આ સંબંધના જગતમાંથી હળવો થાય, મંદ થાય, અને મંદ થવાથી કશાયની મંદતા થશે એવી વાત મૂકી છે. એથી આગળ આજે આપણે બે ભાવનાઓની વાત લેવાનો પ્રયત્ન કરીશું. સમયના ટાઈમ ટેબલ પ્રમાણે આપણે થોડું ગોઠવણ કરીશું. અનિત્ય ભાવ પછી બીજો ભાવ અશરણ ભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે એમ ચિંતવું તે બીજી અશરણ ભાવના. જીવને માત્ર એક જ શરણ સત્ય છે. કયું? કેનું શરણ? ધર્મનું. કૃપાળુ દેવી કીધું,
સર્વજ્ઞનો ધર્મ સુષરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈ ન બાય સાસે.
સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ. આરાધ. તું કેવળ અનાથરૂપ છો તે સનાથ થઈશ, એના વિના ભવાટવી ભ્રમણમાં તારી બાઈ કોઈ સહનાર નથી, એટલે તારો હાથ પકડનાર કોઈ નથી. જે આત્માઓ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણ ભાવના સુદૃઢ થશે. કૃપાળુ દેવે વાતને દ્રષ્ટાંત સાથે મૂકી છે. કે છે કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. કોઈ પણ ધર્મ આ સંસારની અંદર, સાહેબ આ બધું અનિત્ય છે, તો અનિત્ય છે તો કંઈ શરણ આપે એવું ખરું? ભલે અનિત્ય રહ્યું, પૈસો અનિત્ય છે, સંબંધો અનિત્ય છે, પણ આ બધું મને કંઈ છેલ્લું શરણ આપે તો મારા માટે તો બસ પરું છે, ઇટ ઇઝ ઇનફ. એ જો શરણ આપી શકે એમ હોય તો. પ્રશ્ન છે કે અનિત્ય હોય તોય મને પ્રિય છે, કારણ કે આઈ કેન રિલાય અપોન ઇટ, આઈ કેન બેંક અપોન ઇટ, આઈ કેન ડિપેન્ડ અપોન ઇટ. તો ઇઝ ઇટ એ ફેક્ટ? પ્રશ્ન બીજો, ભૂમિકા સમજવા પ્રયત્ન કરીએ કે સંસારના સંબંધ વસ્તુ બધું જ અનિત્ય છે, કઈ વાંધો નહીં, તો ત્યાં સુધી એ આપણને શરણ આપી શકે એમ છે કે નહીં? જ્ઞાનીઓ કહે છે કે આ સંસારમાં શરણ કોઈ આપી શકે એમ નથી. સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી.
છ ખંડ ના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા, એ ચતુર ચક્રી ચાલિયા, હોતા ન હોતા હોઈને જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને મણિમય મુંગટ માથે ધરીને, કર્ણ કુંડળ નાખતા કાંચન કળા કરમા ધરી, કશી એક ચાસન રાખતા પડમાં પડ્યા પૃથ્વીપતિ, એ ભાન ભૂતળ ખોઈને જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને.
ભાઈ, આ કાળ જયારે તને ઝપટમાં લેશે ત્યારે આ જગતનો કોઈ પદાર્થ, જગતનો કોઈ સંબંધ તને બચાવી શકે ખરો? એવા કોઈ સંબંધમાં એવી શક્તિ છે ખરી? તું આયોજન કર, ગમે તેટલું આયોજન કર, યુ કેન રિઝર્વ યોર બેડ વિથ હોસ્પિટલ વિથ કન્ફર્મ એટેન્ડન્સ ઓફ ધ ગ્રેટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ઓફ ધ ડે વિથ એવરીથિંગ રેડી ઓન ધેર ડેસ્ક. છતાં જ્યારે કારની ઝપટમાં આવે ત્યારે એની ડિપેન્ડેબિલિટી કેટલી? જરાય નહીં. તો બધા સગાવાળા જે આપણા પ્રેમીઓ છે એ બધાને સાથે રાખ કે બધા હાજર રહેજો, આ કાળ મને ઝપટમાં લે ત્યારે તમે બધા ભેગા થઈને કાળ ઉપર તૂટી પડજો, પણ મને બચાવી લેજો. અને તારી પાસે કદાચ હથિયારના પરવાના હોય ને તો એ ભેગા રાખજે, બંદૂક ને ગન ને ફલાણું ઢીકણું પૂછડું ને રાખજે, બધું કામ આવે. કે આવ્યો છે તો ધડ કરીને 1 2 3 કરી દઈશ, તો એ કરજે. તને એમ હોય કે એને થોડાક પૈસા આપી દેશું એટલે મળહારો વયો જશે, પછી તો થોડું બેલેન્સ રાખજે, ચેક રાખજે અને ક્રેડિટ કાર્ડ રાખજે કે ઉભો રે તારે કેટલા પૈસા જોઈશે, આની અંદર બધું બેલેન્સ છે, આ હું તને સહી કરીને આપું છું, ગીવ મી યોર બિલ. જગતની અંદરનું કોઈ સ્વરૂપ જેનું સાથે આપણું મમત્વ છે, એવો કોઈ સંબંધ, એવો કોઈ પદાર્થ, એવી કોઈ ચીજ જીવને કાળની સામે શરણ આપી શકે એમ નથી. બોલો, સિકંદર કહે છે ને,
મારા બધા વૈદો હકીમો ને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદો ના ખભે ઉપડાવજો, દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે, દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે.
બોલાવો બધા વૈદ ડોક્ટર વકીલ બધા, પણ મારો જનાજો એના ખંભે ઉપડાવજો. જગત જોતું રહે કે આયુષ્યની દોરી તૂટે ત્યારે શરણ આપનાર કઈ નથી. બધા લશ્કરને બોલાવજો, સિકંદર કહે છે,
મારો બધા લશ્કરને અહીં બોલાવજો, આગળ રહે મૃતદેહને પાછળ સર્વને દોડાવજો.
બધાને દોડાવજો, પાછળ દોડાવજો, જગત પણ જુએ.
આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ નર ભૂપાળને ના કાળથી છોડી શક્યું.
આખા જગતને જીતી આવ્યો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એ સૈન્ય જેના સહારે એણે ધરતીને જીતી લીધી છે, એ સૈન્ય પણ કહે છે અમારા સ્વામીને અમે કાળથી છોડાવી શકતા નથી. આવી ઘટના મહારાજા શ્રેણિકના જીવનમાં બની ગઈ છે. મહારાજા ફરવા નીકળ્યા છે, વનમાં જાય છે અને એક મુનિ યુવાવસ્થાની અંદર મુનિપણામાં સંયમની સાધના કરે છે અને શ્રેણિકને થાય છે કે આવો યુવા વયનો આવો પુરુષ રંગે રૂપો રંગે પૂરો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો આને શું થયું, સંસારથી આને કેમ વૈરાગ્ય આવ્યો, જે ભોગ ભોગવવાની ઉંમર છે, ખાવા પીવાની ઉંમર છે, હણવા માણવાની ઉંમર છે અને આવો સરસ મજાનો સ્વરૂપમાન જેનો દેહ છે, શું થયું હશે, મારા રાજમાં આવો કોણ દુખી કે એને ઘરબાર છોડવા પડ્યા અને સંસારને માણતો નથી. શ્રેણિક મહારાજાએ વિનય કરીને પૂછ્યું કે કારણ કહેશો, તો એને કહ્યું કારણ કહું તને કે હું અનાથ છું, હું અનાથ છું. શ્રેણિક મહારાજ કે લે ગજબ કરી દેતો, તારા રાજમાં આવો મગધપતિ શ્રેણિક હાજર હોય ને તું અનાથ, આજથી હું તારો નાથ, આવી જા, છોડ તારા સંન્યાસના વાગા અને કર મજા જગતની અંદર, જોઈ એટલા પૈસા લઈ જા, વેલફેર હાજર જ છે. મુનિ કહે છે કે શ્રેણિક રાજા તમે શું મારા નાથ થશો, તમે પોતે પણ અનાથ છો, તમે પોતે પણ અનાથ છો તો તમે મારા નાથ શું થવાના હતા. અરે આ તો ગજબની વાત કરી, મગધ પતિને આવી વાત કે તમે અનાથ છો, હું અનાથ, હા તમે અનાથ છો, આ હું જે કહું છું એ અનુભવ વાણી છે અને અનુભવ વાણીમાં એનું પૂર્વ વૃત્તાંત કહે છે. કૃપાળુ દેવે તો એટલી સરસ શૈલીમાં કીધું છે, લિટરેચરનો આવો પીસ અને આવું ભાષા સૌંદર્ય જોવાનો વળ્યો કે એટલી સરસ રીતે અનાથી મુનિની કથા ભગવાને એના શબ્દોમાં લખી છે. 16 વર્ષની ઉંમરે કેટલી ચોપડી ભણ્યા હતા, વવાણિયામાં 4 ચોપડી ભણે, બીજું શું થાય, ગામમાં જેટલું અભ્યાસ હોય એટલું ભણી શકાય, પણ જગતની કોઈ ભાષા જગતનો કોઈ શબ્દ એવો નહોતો કે જે આ પ્રભુની સામર્થ્યની બહાર હોય, આની જાણ બહાર હોય, એવું અગાધ સામર્થ્ય ભાષા ઉપર એ વર્ણન લખે છે તો તાદૃશ્ય વર્ણન થઈ જાય, આપણને સાક્ષાત એ મુનિની સામે ઉભા રાખી દે એવું વર્ણન પરમ કૃપાળુ દેવનું અનાથી મુનિની કથાને. તો કે છે કે મને પણ આવો એક રોગ થયો, હું પણ રાજાનો પુત્ર હતો અને આંખની અંદર તીવ્ર વેદના થઈ, મારી વેદનાથી મને કોઈ ઊંઘ ન આવે, અનિંદ્રાનો ભોગ બન્યો, જીવનમાં કોઈ પરિસ્થિતિમાં સુખ નહીં, સુવાડે બેસાડે લઈ જાય આ કરે તે કરે, ગાદલા નાખે એના ઉપર કોઈ એવી પ્રકારની તળાયો મૂકવામાં આવે, બિછાવવામાં આવે, એર કન્ડિશન શરૂ કરવામાં આવે, પણ આજે વેદના થઈ હતી જે એ વેદનાને કારણે આ જીવનની અંદર કે સુખ નહીં, શાંતિ નહીં, જંપ નહીં, આવો અસાતા વેદનીનો ઉદય આવ્યો એટલે બધા સાધનો તુચ્છ લાગે. કેટલું સરસ મજાનું ટીવી લાગે, પણ ટીવી ઉપર માથું દુખતું હોય તો શું કહે, બંધ કર, પણ ભાઈ ઓલા તો બધા 8 જણા બેઠા બેઠા જુએ અને માણે કે વાહ ફાઇન વોટે નાઇસ, અને આ બેઠો બેઠો શું કહે, બંધ કરતું, હવે આ કકડાટ બંધ કરશો તમે, કેસેટ મૂકી હોય અને આને જો કઈક શરીરમાં તાવ આવ્યો હોય, કઈ અસ્વસ્થતા હોય એટલે પેલા શું કે આ કકડાટ તમે બંધ કરશો, હવે તમે બધા શાંત થશો, માઈસ વાંધો શું પડ્યો, કાલ તો તું નાચતો હતો અમારી હારે. શરીરની અંદર આ વેદના થાય ને તો આખું જગત અકારું લાગે હો અને પૂછે વારંવાર ચા લેશો કોફી લેશો, કાંઈ નથી જોતું હોય, તમે શાંતિ રાખશો, તમે દૂર જાઓ, હમણાં મને કોઈ બોલાવતા નહીં. અને આજની મોર્ડન ભાષામાં લીવ મી એલોન, લીવ મી એલોન, તું એલોન જ રહેવાનો છું, જેથી ઓલો કાળ આવશે ને તેથી અમે કઈ તારે પકડવાના, અમે કઈ છોડાવવાના, અમારું કામ નથી, તારે જવું હોય તો તું જા એલોન. આવી સ્થિતિ છે જીવની. આ વેદની અંદર રાજપુત્ર કહે છે કે મારું દર્દ બધા જ લોકોની, મારું આખું જગત મારો સંબંધનું જગત મારી આસપાસ હતું, રાણી હતી, પુત્રો હતા, પિતા હતા, માતા હતા, રાજના બધા નાગરિકો હતા બધાએ, પણ મારું દુઃખ કોઈ લઈ શકે એમ નહોતું. અને એ સમયે હે રાજન મને વિચાર થયો કે જો આ મારું દુઃખ જાય તો હું આ સંસારના સંબંધો જે આ બધા ખોટા મને ભાસે છે, વ્યર્થ લાગે છે, બિનઉપયોગી છે, ખરેખર જીવને જ્યારે આ છે ત્યારે આમાં આપણો કોઈ હાથ ઝાલનાર નથી, આવી ભાવ મને થયો. એટલે મેં નક્કી કર્યું કે જો હું આમાંથી મુક્ત થાઉં તો આ બધા સંબંધોથી પરવારી જાઉં. અને બીજે દિવસે થવાનું એવું હશે તો આ બધી વેદનીય કર્મ એ શાંત થયું, જે રોગનો ઉપદ્રવ હતો તે શમી ગયો અને હું હવે નીકળી ગયો છું અને હવે તો મારે કેવળ મારો આત્મા એ જ સાચો, એને મારે પ્રાપ્ત કરવો છે, મારે સનાત થવું છે. શરણિક કહે છે, મુનિ તે મારી આંખો ઉઘાડી, હું તારાથી બોધ પામ્યો. શરણિકને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે એણે ભગવાન મહાવીરને આટલી ભજના કરી એના જીવનની અંદર. કારણ કે એક પાસેથી કે જગતના જીવો અનાથ છે, સંસાર આખો અશરણ છે અને અશરણરૂપ સંસારની અંદર આપણી સાથે કશું જ આવી શકે એમ નથી, મૃત્યુને કોઈ વારી શકે એમ નથી. આ યમનો વજદ્રણ છે એની સામે જીવની વ્યવસ્થા અમાપ છે. આપણે વિવશ છીએ, આપણે લાચાર છીએ. વિથ ઓલ ડિસ્પાઇટ ઓલ અવર બિલોંગિંગ વી આર હેલ્પલેસ ઇન ધ સિચ્યુએશન, કોઈ આપણને મદદરૂપ થઈ શકે એમ નથી. એટલે આપણે તો ફીણના બાચકા ભરીએ એવી સ્થિતિ આપણી છે, સંસારના પદાર્થને વળગીને ભળ્યા છીએ, એ તો બધા જાવા નાખવા જેવું છે. કૃપાળુદેવે એક જગ્યાએ આ શબ્દ પ્રયોગ કર્યો છે પત્રાંક 214માં, જા જા જાવા નાખવાની, આ લઉં તે લઉં, આ બધી અપ્રાપ્તિને પ્રાપ્ત કરવાની અંદર આ જીવ જાવા નાખે છે. એટલે કહે છે કે આ કાળનો તો કઠિન કાયદો છે ભાઈ, તારે સમજવો પડશે કે આયુષ્ય પૂરું થાય એટલે આ જીવને સંસારમાં આખા સંસારનું ગમે તેવું સ્વરૂપ અને આપણું આધિપત્ય ગમે તેટલું હોય, આપણી માલિકી ગમે તેટલી હોય, છતાં આમાંનો કોઈ પદાર્થ, કોઈ સંયોગ, કોઈ સંબંધ, કોઈ સિચ્યુએશન, એની સિચ્યુએશન એ આપણને શરણ આપી શકે એમ નથી.